તારીખ 10-2-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162.
આ પ્રકારે છે, રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે, એકાગ્ર થઈ જવાય છે. જ્યારે જ્યારે રાગ થાય છે ત્યારે રાગ મયપણે પોતાનો અનુભવ થાય છે. તો તેનાથી જુદો પડવાનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ? અભ્યાસ એટલે પ્રયોગાભ્યાસ એમ લેવો, એ કેવી રીતે કરવો જોઈએ? પ્રશ્ન પ્રયોગનો કર્યો છે એ સમજાવવા કૃપા કરશોજી. સમાધાન, કે રાગમાં એકત્વ બુદ્ધિ છે, એકાકાર કેમ થઈ જવાય છે? અભિપ્રાય ની ભૂલ છે. રાગ તે હું એવો અભિપ્રાય છે, એ અભિપ્રાયને એકત્વ બુદ્ધિ કહે છે. અને તેથી રાગમાં એકપણું થઈ જાય છે, તન્મયપણું થઈ જાય છે. કેમ કે અભિપ્રાયમાં રાગ તે હું એવો અનાદિથી ચાલ્યો આવે છે, નવું નથી કર્યું, અનાદિથી ચાલ્યો આવે છે. આત્માને ઓળખ્યો નથી, જ્ઞાન સ્વભાવે આત્માને ઓળખાણ કદી થઈ નથી, એટલે હું એવો હું, જ્ઞાન સ્વભાવે એવો હું, એવું કદી બુદ્ધિમાં, નિર્ણયમાં અથવા અભિપ્રાયમાં એવું બન્યું નથી. અભિપ્રાય નથી ફેરવ્યો, એવી ભૂલ રહી જાય છે. આપણે આપણો વિચાર કરીએ કે ગુરુદેવે કેટલું ચોખ્ખું કરીને આપણને સમજાવ્યું, કઈ ફેર પડ્યો? શું છે કે ગુરુદેવે 45 વર્ષ સુધી સોનગઢમાં પ્રવચનો આપ્યા. 45 વર્ષ એટલે 2 પેઢીનો પિરિયડ ગણાય છે, 20 વર્ષ એટલે 1 જનરેશન પિરિયડ ગણાય છે. હા, 2 પેઢી ચાલી જાય. હા, તો 2 પેઢી સુધીના એમના પ્રવચનો જેને કહીએ, હા, એ સાંભળ્યા છતાં ટ્રાવેલિંગ નો પ્રશ્ન માણસ પૂછે, પણ પોતે શું કર્યું? પોતે જે રીતે કર્યું એ રીતે દ્રવલિંગે થઈને કર્યું, પોતે દ્રવલિંગે થઈને જ કર્યું છે, ફેર નથી પડતો. એનું કારણ શું? કે સ્વલક્ષે શ્રવણ કે સમજણ સ્વલક્ષી નથી થતી, પોતાને પકડે વાતે વાતે, પ્રસંગે પ્રસંગે, ઉદયમાં પોતાને પકડે તો ફેર પડે, નહીં તો ફેર ન પડે. મારા સ્વાધ્યાયમાં એક વૃદ્ધ માણસ બેસે છે, આપણા વજુભાઈ ખારા કરે ને, ઓળખો ને, વજુભાઈ ખારા, ભીખોરબેનના ભાઈ છે. અત્યારે લગભગ 80 લગભગ ની ઉંમર હશે, બહુ જૂના મુમુક છો. કલકત્તા, કલકત્તામાં વાંચન બી આપતા હતા, એ તો સ્વાધ્યાય પણ આમ ઘણા શાસ્ત્રોનું. પણ પામી કરાવ્યા પછી એમ કે ઘણી વાતો નહીં સમજાયેલી, અહીંયા આવ્યા પછી સમજ્યા છે. એમ કેતા ગુરુદેવને આટલા વર્ષો સમજ્યા, આટલા શાસ્ત્રો વાંચ્યા, પણ ઘણી વાત નહીં સમજેલો, એ અહીંયા આવ્યા પછી સમજો. પછી એકવાર પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા વર્ષ સુધી વાંચ્યું, આટલા બધા વર્ષ સુધી સાંભળ્યું, તો હું ક્યારે તમે એવી રીતે વાંચ્યું કે સાંભળ્યું છે કે વાંચતા સાંભળતા પહેલા તમારું મન તૈયાર થઈ ગયું હોય કે મારી વાત મને લાગવું પડે એવી વાત ક્યાં આવવાની, આવે ત્યારે હું એને પકડું, ત્યારે એ વખતે જ મારું લક્ષ જાય, એવી રીતે તમે પહેલેથી તાપીને બેઠા હોય કે આજના સ્વાધ્યાયમાં, આજના પ્રવચનમાં મને લાગવું પડે એવી વાત, મારે કામની વાત ક્યારે આવે ને ક્યારે હું એને પકડું, અને આવી હોય ને મેં પકડી હોય એ મારા કામની વાત આવી, આ મારા કામની વાત આવી, એવું ક્યારે બન્યું છે? એવું ક્યારે નથી બન્યું. 75 દી એમ કહેતા હતા, 75 વર્ષમાં એવી રીતે ક્યારે નથી બન્યું કે મેં મારા કામની વાત માટે પહેલેથી પૂર્વ તૈયારી એમાં જિજ્ઞાસા રાખી હોય અને મારી વાત આવતા મેં પકડી હોય અને મેં કોઈ કામ કર્યું હોય, એવું બન્યું નથી. તો પછી સુધાર થાય કેવી રીતે? શાસ્ત્રની ઉપદેશની વાતો બધી સારી જ હોય છે, વાતો કોઈ ખરાબ નથી આવતી એમાં. અને સારી છે, સારી છે એમ સાંભળીને આપણે માત્ર રાજી થઈએ કે સંતોષ લઈ લઈએ કે આપણને બહુ સારું સાંભળવા મળે છે, આપણને બહુ સારું સાંભળવા મળે છે, શું આવા સંભળાવનારા મળ્યા આપણને, આવી સારી વાતો સાંભળવા મળી. પણ તેથી શું આપણે શું કર્યું? આપણે એવું લક્ષ્ય કર્યું કે મારી ભૂમિકાની આ વાત આવી, આ મારા કામની આવી ને હવે એ વાતનો હું પ્રયોગ ચાલુ કરીશ. એવી કોઈ પૂર્વ તૈયારીથી સાંભળીએ નહીં અને એવી રીતે કોઈ આપણે કામ કરીએ પણ નહીં તો પછી જે દ્રવલિંગે કરે છે એ આપણે કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? એ પણ સ્વલક્ષ નથી, માટે જ એનું કરેલું બધું નિષ્ફળ જાય છે. રાગમાં એકત્વ બુદ્ધિ છે તે જ ક્ષણે તેને વિચાર આવવો જોઈએ. વિચાર અહીંયા જાગૃતિના અર્થમાં છે. જાગૃતિનો અર્થ કેમ કરવો પડે વિચારમાં? અહીંયા કે તે જ ક્ષણે એ શબ્દ વાપર્યો છે, પાછળથી નહીં. શું? રાગમાં એકત્વ બુદ્ધિ છે એટલે રાગમાં જેવું એકત્વ થાય છે તે જ ક્ષણે જાગૃતિ આવવી જોઈએ કે આ રાગ તે હું નથી, આ રાગ તે હું નથી. ચાલતા રાગને પકડીને આ રાગ તે હું નથી, હું તો જાણનાર છું. કેમ કે એ વખતે જ્ઞાન પણ છે મોજુદ, રાગ પણ છે. રાગ છે ત્યારે જ્ઞાન ન હોય તો જુદી વાત છે. જયારે બંને છે ત્યારે એકલા રાગમાં હું પણ તું કરે છું, જ્ઞાનને ચૂકી જાય છે, છોડી દે છે. એના બદલે હું પણ હું જાણનારો, હું જાણનારો એમ તું કર, રાગને છોડી દે. રાગમાં હું પણ છે એમ છોડી દે, એ ભાવ છોડી દે. રાગ કઈ મારું સ્વરૂપ નથી તો કે એમ વિકલ્પ કરવાથી નહીં પણ સ્પષ્ટ અનુભવ થાય છે કે રાગ નાશ પામે છે, મારો નાશ નથી થતો. પ્રતિક્ષણના રાગનો નાશ થાય છે, મારો નાશ નથી થતો. હું મારી હયાતીને હું બરાબર જાણું છું, મારી હયાતીનો હું અનુભવ કરું છું. હું મારો નાશ થાય છે એવો અનુભવ નથી કરતો, માટે એ મારું સ્વરૂપ નથી. જે રાગ અને વિભાવ ભાવો છે તે આકુલતારૂપ છે, તેમાં કઈ શાંતિ દેખાતી નથી. આ વિશેષ લક્ષણો પછી લીધા કે જે રાગ અને વિભાવ ભાવો છે તે આકુલતારૂપ છે, તેમાં કઈ શાંતિ દેખાતી નથી, એ સ્થૂળપણે સમજી શકાય એવું છે. સૂક્ષ્મ વાત એમ છે કે રાગ કઈ જાણતો નથી અને જ્ઞાન જાણે છે. જુદું ક્યાંથી પડે છે? જાણવા નહીં જાણવાથી. જુદા પાડવાનું મુખ્ય લક્ષણ જાણવું નહીં જાણવું તે છે. પછી વિશેષ વિચાર કરે તો એ પણ ખ્યાલ આવે કે રાગમાં આકુલતા અને અશાંતિ છે. આકુરતાથી જુદો રહેનારો જે શાંત સ્વરૂપ છે તેમાં રાગની આકુરતા નથી. જ્ઞાન છે એ આકુરતાથી જુદું રહેનારું છે અને તેથી પોતે આકુરતા સ્વરૂપ નથી પણ શાંત સ્વરૂપ છે. રાગ પોતે શાંત સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે જ્ઞાન પોતે. રાગ જેવું આકુરતા વાળું, બંને ભાવ છે આત્માના, પણ એકમાં આકુરતા છે અને એકમાં આકુરતા નથી. એ સ્પષ્ટ અનુભવ દ્રષ્ટિએ જોવે તો સમજાય એવું છે. પોતાના બંને ભાવોમાં અનુભવનો દૃષ્ટિકોણ લાગુ કરે કે આમાં શું અનુભવ થાય છે, આમાં શું અનુભવ થાય છે, રાગમાં શું અનુભવ થાય છે, જ્ઞાનમાં શું અનુભવ થાય છે, એક જ પર્યાયમાં. જીવની એક પર્યાયમાં બધા ગુણો પરિણમે છે. જીવના રાગ છે, ચારિત્ર ગુણ છે, જ્ઞાન છે, તે જ્ઞાન ગુણ નો પર્યાય છે, અને દરેક સમયે બંનેનું પરિણમન છે. કોઈ સમય એવો નથી કે જેમાં ગુણનું પરિણમન ન હોય. બંને સાથે છે. હવે બંનેના અનુભવને તપાસે. બે અનુભવમાં આવી રહેલા ભાવો છે એને તપાસે. શું અનુભવ થાય છે એ દ્રષ્ટિકોણથી એને જુએ તો અવશ્ય માલુમ પડે કે રાગમાં આકુરતા છે અને જ્ઞાનમાં શાંતિ છે. પણ એવી અંદરમાં ધીરજથી તપાસમાં તપાસણી થવી જોઈએ અને એટલો રસ લઈને એટલો સમય કાઢવો જોઈએ ચાલતા રાગમાં પણ. નહીતર રાગમાં જે એકાકારપણું છે, પ્રવૃત્તિમાં એકાકારપણું થશે અને એમાં એમાં સમય નીકળી જશે. પાછળથી વિચાર આવે એનો કોઈ અર્થ નથી. એટલો આ તો રાગ થાય, કોઈ પણ રાગ થાય મનમાં ત્યારની વાત છે. હવે એથી આગળ કહે છે કે એવી જ રીતે ખાતા પીતા કે ગમે તે કાર્યો વખતે, કોઈ પણ ઉદય વખતે. ખાતા પીતા એટલા માટે લીધું છે કે રોજનો ઉદય છે બધાનો. દિવસમાં બે વાર ત્રણ વાર જે કઈ ખાવા પીવાનું બને છે એ બધાને રોજનો ઉદય છે. તો રોજ રોજ પ્રયોગ ચાલવો જોઈએ. પ્રયોગ હંમેશા ચાલવો જોઈએ. એવી જ રીતે ખાતા પીતા કે ગમે તે કાર્યો વખતે પોતાને વિચાર આવવો જોઈએ, અથવા વિચાર આવવો જોઈએ એટલે એ પ્રકારની જાગૃતિ એ જ વખતે આવવી જોઈએ કે આ શરીર જુદું, આ ખાવું જુદું, આ આહાર જુદો, આ અને આ પેટ જુદું છે. એવું જુદું લાગવું જોઈએ. શરીર બાજુમાં એક ખોખું છે, એના પરિણમનની ક્રિયા એનામાં થઈ રહી છે, જાણનારમાં એ નથી થતો. તે વખતે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ છે તેવો રાગ આવે છે, તે બધી કલ્પના છે. હવે જીવ જો પ્રયોગ કરતો નથી જાગ્રત રહીને, તો ભાણામાં આવેલી વસ્તુમાં સારા ખરાબ પણ કર્યા વિના નહીં રહે. કોઈ ચીજ એને સારી લાગશે, કોઈ ચીજ બરાબર નથી એવું લાગશે, અથવા બધી સારી લાગશે પણ કાંઈ ને કાંઈ એને સારા ખરાબ પણ એની કલ્પનાથી આકર્ષે. એ ક્યારે કલ્પના થાય છે કે પોતે જાણનાર જુદો છે અને આ વસ્તુ સારી ખરાબ એવું કાંઈ છે જ નહીં, એ જાતની પોતાની અભિપ્રાયની તૈયારી નથી ત્યારે. એટલે લાગી જાય છે, ઘૂસી જાય છે, સારા ખરાબ પણ કરીને એકાકાર થઈ જાય છે. તે બધી કલ્પના છે, તે તો પૂતગળના પર્યાયો છે. જે ચીજ ની સાથે મારે કઈ સંબંધ નથી એમાં સારા ખરાબ પણ કરવાનું મારે શું કારણ છે? જે ચીજ સાથે કઈ સંબંધ જ નથી, એમાં મારે સારા ખરાબ પણ શા માટે કરવું જોઈએ? પૂતગુલના પર્યાયો છે એટલે એનો અર્થ એ છે કે જીવને શું, પૂતગુલના પર્યાયો છે એમાં જીવને શું, કઈ નથી. અનંત પરમાણુ એવી રીતે સંયોગ પામ્યા પંચેન્દ્રિયના વિષયો તરીકે, અનંત પરમાણુઓ સંયોગ પામ્યા, એ અનંત પરમાણુઓનો વિયોગ થયો, જીવને શું લાભ થયો, શું જીવને નુકસાન થયું. ગયો અત્યારે લાભ નુકસાન માંથી કઈ નામ નિશાન રહ્યું હોય તો કયો લાભ નુકસાન? પરિભ્રમણ કરતા એવા આ જીવે અનંત વાર પંચ પરાવર્તન કર્યા. પાંચે પરાવર્તન દ્રવ્યો, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ. મિથ્યા દ્રષ્ટિપણે જે ભવો થાય તે બધા ભવો કરી ચૂક્યો, બધા ક્ષેત્રો એ ઉભ્યો, બધા ભાવો કરી ચૂક્યો મિથ્યાત્મન સહિતના રાગદ્વેષના, બધા કાળમાં કરી ચૂક્યો પાંચે આરામાં છ આરામાં, અને બધા પરમાણુ બધા દ્રવ્યોનો સંયોગ ઉપયોગ થઈ ચૂક્યો, કઈ બાકી નથી રહ્યું. અનંત વાર જગતના બધા પરમાણુઓનો સંયોગ ઉપયોગ થઈ ગયો. આ બધું થવા છતાં આ જીવમાં અત્યારે શું વધ્યું છે ને શું ઘટ્યું છે કહેવાય નથી. કઈ કોઈ ચીજ લાભ નુકસાન તરીકે એનું નિશાને નથી રહ્યો. આપણે તો શરીર ઉપર એમ ભાઈ આશાનો ડાક છે, નાનપણમાં કોઈ ગુબડું થયું હશે અત્યારે યાદ એ નહીં હોય, ભાઈ ડાક છે એનો દેખાય છે કે કઈ ગુબડું થયું હશે, શું તો એની નિશાની રહી ગઈ છે. આ જીવમાં તો કઈ નિશાની નથી રહી. જીવનું સ્વરૂપ જુઓ તો જેવું છે એવું અનાદિ અનંત એક રૂપ છે, પર્યાય બધી પલટતી જાય છે. પલટતી છે પણ જે પલટતું નથી એવું જે જીવ દ્રવ્ય, એવું જે જીવનું સ્વરૂપ, એમાં કઈ કોઈ કોઈ ડાક કોઈ નામ નિશાન કઈ નથી. પાંચ પરાવર્તન અનંત વાર થઈ ગયા. હવે બીજું વિશેષ થવાનું શું બાકી રહ્યું છે? કઈ બાકી નથી રહ્યું. એટલે એ બધા પૂતગુલના પર્યાયો છે એમ કરીને એનાથી કોઈ વિશેષતા નથી એમ લઈ લીધું. એનાથી કોઈ વિશેષતા નથી, તે તો પૂતગુલના પર્યાયો છે અને તેમાં રાગ આવે છે તે રાગ થી પણ હું જુદો જાણનારો છું. એ પૂતગુલના પર્યાયોમાં આ જીવને રાગ થાય છે તે રાગ થી પણ જાણનાર તત્વ મારું જુદું છે એમ લેવાનું છે, રાગ થી ભિન્ન પડવાનું છે. પછી જે પૂતગુળોમાં કલ્પના થાય છે એ ઓટોમેટિક બંધ થઈ જશે અને એમાં જે પોતાપણું થાય છે એ પણ છૂટી જશે. આપણે પાત્રતા કેળવીએ તો ગુરુ પ્રસન્ન થાય. કોઈ જીવ પાત્રતાવાન દેખાય ત્યારે શ્રી ગુરુનું ચિત્ત પ્રસન્નતા થાય. શું એને જોઈને જે ચિત્ત પ્રસન્નતા થાય ત્યારે બીજાને એમ લાગે કે આના ઉપર કૃપા છે, આને જોઈને કેમ પ્રસન્ન થાય છે, શું આના ઉપર ગુરુની કૃપા લાગે છે. પણ મૂળ વાત આમ છે, કેમ કે ગુરુને યોગ્યતા સાથે સંબંધ છે, અયોગ્યતા વાળા સાથે સંબંધ નથી રાખતા. અને સંબંધ રાખે એટલે શું, ચિત્ત પ્રસન્નતા થાય એને, અને એની સાથે વાત કરે કે એને એનું સંબોધન કરે, બસ બીજું કઈ નહીં. ગુરુદેવ સંબોધન કરતા ને સંબોધન કરે પ્રસન્ન ચિત્તથી, એટલે બીજાને એમ લાગે કે આના ઉપર ગુરુની કૃપા છે. પણ બીજું તો કઈ કૃપામાં કઈ લેવા દેવાનું તો છે નહીં. પોતે માર્ગે ચાલ્યા જાય છે અને આ માર્ગ છે એમ આંગળી ચીંધતા જાય છે. એમને આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, બીજું કઈ નથી. અને પુણ્ય એમને અપેક્ષા નથી, કરુણા છે. પુણ્ય અપેક્ષાથી માર્ગ બતાવતા નથી, પણ કરુણાને લીધે જગતના જીવો માત્ર અજ્ઞાનને લીધે દુઃખી છે. એમનું દુઃખ મટે એવી એમને નિષ્કારણ કરુણા છે. કેમ એવી નિષ્કારણ કરુણા આવી? કે પોતે પણ એક વખત જગતમાં ભટકતા હતા અને કોઈ ગુરુએ નિષ્કારણ કરુણાથી માર્ગ બતાવ્યો, એમને ખબર પડી કે આ ગુરુએ મને માર્ગ બતાવ્યો તો આજે હું આગળ મારા નિર્વાણ પદ સુધી વિયો જઈશ. તો આવી રીતે જો મને માર્ગ મળ્યો હોય તો મારે પણ કોકને દેખાડતા જવો જોઈએ. એટલે દેખાડતા જાય છે. અધ્યાત્મ વિદ્યા તો બહુ મૂલ્યવાન છે, પણ આ વૈદકની જે વિદ્યા છે ને શરીર વિજ્ઞાનની, તો એ જમાનો એવો હતો કે જે આયુર્વેદ ભણ્યા હોય એ બીજાને એ વિદ્યા શીખડાવે ત્યારે એને પ્રતિજ્ઞા લેવડાવે કે જો તારે કોઈના પૈસા નહીં લેવાના, આ વિદ્યાથી પેટ નહીં ભરવાનો. શું અને એવા વિદ્વાન અમે જોયા છે. શું કે તમારા ઘરે આવે તો તમારા ઘરનું પાણી ન પીએ, ચા પીવાનો સવાલ નથી. અને તરસ લાગી હોય તો એ વખતે એમ કે બાજુના પાડોશીના ઘરમાંથી પાણીનો લોટો મંગાવી દો. શું કે પાડોશીના ઘરમાંથી પાણીનો લોટો મંગાવી દો, તમારા ઘરનું પાણી નહીં પીવું. કેમ કે તમારે ત્યાં પીવત, પણ આ નિમિત્તે આવ્યો છું, તમારા લોકોની તબિયત માટે આવ્યો છું, માટે આજે નહીં પીવો. એવા ચોખા, કેવા ચોખા? એવા ચોખા, નક્ષિક ચોખા, એવા વિધુ જોયા છે. કેમ આમ ચૂડાના હતા, હજી છે, નાની ઉંમરના છે, ચૂડાના વિધ છે. શિક્ષક છે નિશામાં, એટલે શિક્ષકની નોકરી કરીને પોતાના કુટુંબનો નિર્વાહ કરે છે, બધાને ઘરે જઈ આવ્યા છે. આપણે ત્યાં આવે તો પાણી ન પીએ, જમવાની વ્યવસ્થા પોતે બીજે કરી લઈએ, ખાલી આપણે એને આવવા જવાની વ્યવસ્થા કરી દઈએ. એમને એની પાસે તો એટલી શક્તિ ન હોય કે નોકરી પણ કરે ને બીજા માટે ખર્ચો પણ કરે. દવા તમે બજારમાંથી લઈ લો, ગમે ત્યાંથી લઈ લો, દવા લખાવી દે, રોગનું નિદાન કરી દે, ઉપાય બતાવી દે, બસ આ સિવાય કાંઈ નહીં. કેમ તમે આ ડબરા કરો? અમારા ગુરુએ પ્રતિજ્ઞા કરે તમારે આ વિદ્યાથી કમાણી કઈ નહીં કરવાની. એવું છે. એટલે ગુરુ છે એ માર્ગ ચિંતે છે. ગુરુ છે એ માર્ગ ચિંતે છે. આ ખોરાક પડે તે પેટમાં પડે છે, ખાતી વખતે આ રીતે પ્રયોગમાં લેવાનું છે. એ થાળીમાં જે દાળપાટ શાક રોટલા જે કઈ પીડા છે ખોરાકના પરમાણુઓ, એ ક્ષેત્ર પલટી અને હોજરીમાં હોજરી સુધી જાય છે, મુખ વાટે હોજરીમાં પડે છે. પેલા થાળીમાં પીડ્યા હતા, હવે હોજરીમાં જાય છે, પર્યાયથી પર્યાય અંતર થશે. જીવમાં કઈ આવતું નથી. આ ખોરાક પડે તે પેટમાં પડે છે, મારા નાયકમાં તે પડતો નથી. અને એ વખતે તમે સાવધાન થઈને ખાતી વખતે, આ તો રોજ કરવા જેવો પ્રયોગ છે, ખાતી વખતે સાવધાન થઈને જુઓ, જોવામાં રસ લ્યો કે આ દાળભાત શાક રોટલાના પરમાણુઓ હોજરીમાં પીડ્યા સિવાય મારામાં શું આવ્યું. તો તમને જે ખાવાનો રસ છે અને સારા નરસાપણાનો અભિપ્રાય છે, એ પરિણામ નહીં ચાલે. એ વખતે ઓટોમેટિક જ નહીં ચાલે, કેમ કે એ વખતે તમે બીજા કામમાં પડી ગયા. જે પરિણામોથી તમે રસ લેતા હતા એ પરિણામો બીજી રીતે ચાલવા માંડ્યા, એટલે રસ લેવાનો બંધ થઈ ગયો, નિરસ થઈ ગયા પરિણામ. આ પ્રકારે ખાતી વખતે પણ પરિણામનું નિરસપણું થવું તે યથાર્થ નિરસપણું છે. શું દેશ બુદ્ધિથી નિરસપણું નથી, હું ભિન્ન છું, જુદો છું, એમ જુદાપણું જાણીને એનું નિરસપણું આવ્યું છે, તો તે નિરસપણું યથાર્થ છે. આ ખોરાક પડે તે પેટમાં પડે છે, મારા નાયકમાં તે પડતો નથી, અથવા તો તે અડતો પણ નથી, સ્પષ્ટ પણ નથી. ખાવામાં રસ ન લેવો જોઈએ, પણ આવી જાય છે એનું શું કરવું, નવાઈ લાગે, એમ કેમ થતું હશે. જયારે રસ નથી લેવો એમ આપણે વિચારીએ છીએ, વિચારીએ છીએ, અને પછી વિચાર્યા પછી આપણે જો સાવધાન ન રહીએ તો એમ કેમ થતું હશે કે રસ લેવાઈ જાય છે. ઘણી જ્ઞાની તો પ્રયોગ કરવાનું શીખડાવે છે કે જો ક્યાં પીડ્યો, ખોરાક તારા નાયકમાં પીડ્યો કે પેટમાં પીડ્યો, આ કોઈ પરમાણુ શરીર ના અવયવ ના કોઈ પરમાણુ જીવના તો છે નહીં, રચના છે એમાં જીવ તો છે નહી, જળ પરમાણુમાં જીવ તો છે નહી, પછી ક્યાં સવાલ છે. મારા પણ કરો તો રસ આવે, પણ આમાં બધું ચોખ્ખું કરીને આપે છે કે જો પેટમાં પડે છે, એ જાણનાર છે કે નાયકમાં તો કઈ પડતું નથી, તપાસી લો શું પડે છે, જ્ઞાનમાં શું આવ્યું. મીઠો રસ જ્ઞાનમાં પ્રવેશીને જ્ઞાન મીઠું થઈ ગયું કે નહીં, કડવું ખાધું ત્યારે જ્ઞાન કડવું થઈ ગયું કે નહીં. જે સ્વાદ છે એ જણાયો, કલ્પના કરી સારા નરસાની, બીજું કઈ નથી, એ કલ્પના કે પરિભ્રમણ, બીજું કઈ નથી. તમને ખાતા ખાતા સારું લાગ્યું, રસ લીધો, વાહ આ તો બહુ ટેસ્ટફુલ બન્યું, શું કઢી બની છે, શું શાક બન્યું છે, શું ફરાણું બન્યું, તમને એમ લાગે કે આમાં મોટો અપરાધ શું કર્યો, પણ પરિભ્રમણ નો અપરાધ કર્યો છે. કેવો અપરાધ કર્યો છે, પરિભ્રમણ થાય એવો અપરાધ કર્યો છે, અને રોજ નોર્મલી ખાઈ લઈએ ટેસ્ટથી. રોજ સારું સારું કરીને ખાય, આમનામ અનંતકાળ કાઢ્યો અને પરિભ્રમણના દુઃખ ભોજવા, પણ જીવ વિચાર કરતો નથી કે આમનામ જ જીવન જીવવાનું, કઈ આમ જ આમ જ જીવન જીવન કાઢવાનું પરિભ્રમણ કરી કરીને. પરમાણુ છે, ફૂટગળ ના પરમાણુ છે, જીવ ને કઈ લેવા દેવા નથી, એક પરમાણુ એને અડતું નથી. મફત નો રાજી થાય છે અને મફત નો કરાજી થાય છે, અને પરિભ્રમણ ના દુઃખ વધારતો જાય છે. फिर हम सावधानी को क्यों छोड़े? जो चलता है उसको ही बड़ा है, हम वो सावधानी को क्यों छोड़ दें? अपनी जागृति को क्यों छोड़ दें? बराबर जागृत रहे। और वो भी हमको मालूम है कि ऐसे जागृत नहीं रहने से और रस लेने से हमको नुकसान होता है परिभ्रमण का, फिर क्यों जागृत नहीं रहे? और जागृति छूट जाती है तो प्रैक्टिस रस के लेवाय से अभिप्राय भरे तो मुश्किल है, अभिप्राय तो भरवो नहीं दे। सारा रस अपना कोई चीज सारी नहीं, कोई चीज खराब नहीं, बधाय पुद्गल ना परमाणु छे, अनंत वार आव्या ने अनंत वार गया। ચાલતા પરિણામ ની અંદર લાગુ પડે તો એનું કામ થાય, લાગુ પાડવી જ જોઈએ, તો જ એ સ્વાધ્યાય નો ઉપયોગ છે, સદુપયોગ છે, નહીં તો સ્વાધ્યાય નો કોઈ ઉપયોગ નથી। ચાલો રોજ એક કલાક સ્વાધ્યાય કરી દીધો, રૂટિન નહીં બનવો જોઈએ। આજના સ્વાધ્યાય માંથી મેં શું લીધું અને હું એમ એ લીધું એને કેટલો ઉપયોગ કરું છું, મારા પ્રયોગમાં પરિણામમાં લાગુ કેટલું કરું છું, બસ એ જ આજ્ઞાકારિતા છે। જો એમ ન કરે તો આજ્ઞા ઉપર પગ દે છે, શું કરે છે, આજ્ઞા ને કચડે છે, એમ ગંભીરતા લેવાની। હા બધાને અનાદર કરે
છે,
અનાદર કરે છે, કોઈ એમ કે તમે ભગવાન ની પ્રતિમા ને લાત મારો કે નહીં, તો પણ આ શું થાય છે, આમ કોઈ કે વિચારે ન કરે, શું કે
વિચારે
બોલાય નહી, પણ લાત તો મરાય નહી, બોલાય પણ નહી, પણ એવો વિચારે ન કરે, એમ જ કહે ને। પણ ભગવાન કહે છે કે આ મારી આજ્ઞા છે, એનું પાલન કર, એનું શું જો અનાદર છે, આ અનાદર થયો। પણ જીવ ગંભીરતા લેતો નથી, એમને માયરો જાય છે। ક્ષણિક રસ જમતા જમતા આવી જાય છે, તપાસ કરજો જીભ ઉપર, થોડીક સેકન્ડો સિવાય એ પદાર્થ કે પદાર્થ નો સ્વાદ ટકતો નથી, મિનિટો સુધી નહીં, કેમ કે 15-20 મિનિટમાં તો આપણે 100-200 ગ્રામ 300 ગ્રામ જે કાંઈ ખાતા હોય પૂરું કરી નાખીએ છીએ, જેટલા કોળિયા લેતા હોય, એ કોળિયાને જો તમે ભાગાકાર કરો તો જીભ ઉપર રહેવાનો ટાઈમ સેકન્ડો નો જ છે, તરત ગળે ઉતરી જાય છે। હવે એટલા સ્વાદની તુચ્છતાને કેટલું મહત્વ આપે કે પરિભ્રમણ વધી જાય એટલું, સાવ તુચ્છ વાત છે પણ એનું મહત્વ એટલું કે એનું નુકસાન કેટલું થાય એની સમજણ પડે નહીં, એટલું બધું મહત્વ આપી દે તુચ્છ પ્રસંગને, તુચ્છ વાતને। પ્રેક્ટિસ તો એવી પાડવી જોઈએ, કે જેમ આંખો નીચેનો કોઈ માણસ ખાય તો એને પૂછો ભાઈ તે શું ખાધું, મને ખબર નથી, કેમ કે મેં તો આંખો નીચેને ખાધું. એવું દુર્લક્ષ ની પ્રેક્ટિસ પાડી દીધી છે જમતા જમતા, કે સાવ દુર્લક્ષ રહીએ, લક્ષ જ ન જાય. કોઈ ખાધા પછી પૂછે કે તમે શું ખાધું, કેવું થયું, તો એ રીતે તો મેં નથી જોયો. તમને આજે જેમાં એ કેવું લાગ્યું, તો જવાબ એને એવી રીતે આવવો જોઈએ, મારું ધ્યાન નથી, મેં કેવું બન્યું છે, કેવું નથી બન્યું, એવું મારું ધ્યાન નથી, ખાઈ લીધું, ખાવાનું હતું, વચ્ચેથી પતાવવાનું હતું એટલે પતાવી લીધું, ખાઈ લીધું, એનું ધ્યાન નથી
આવ્યું.
ત્યાગ કરવો સહેલો છે, ત્યાગ કરવો સહેલો છે, આ પ્રયોગ કરવો થોડો ઘણો છે. ત્યાગ તો બધા કરી દે છે, ત્યાગ કરવો એ મોટી વાત નથી. ચાલો આજે ઉપવાસ કર્યો, એ કઈ મોટી વાત નથી. ખાતા ખાતા રસ છોડવો, ત્યારે ખાતી વખતે રસ છોડવો, સ્વાધ્યાય વખતે રસ છોડવાની વાત કરવી એટલું નહીં, ખાતી વખતે રસ છોડવો, પ્રયોગ કરીને એ કરો તો ખાતા છતાં તમે નથી ખાતા, કેમ કે તમને ખબર નથી શું ખાધું, એવી પ્રેક્ટિસ પાડવી જોઈએ. જૈન દર્શન માં દીક્ષા પાંચમા છઠ્ઠે ગુણ સ્થાને પછી એટલા માટે લીધી છે જૈન દર્શન ની અંદર, કે કુટુંબ ની વચ્ચે રહીને તું કુટુંબ માં પારકા પણ પેલા તને આવ્યું, હવે છોડ, વાંધો નથી, નહીં તો ત્યાં ગયા પછી સાંભળશે. આ પરિસ્થિતિ ઉભી થશે, અને પરિણામ એવા પકડશે, વાત મૂકી દે. એટલે આપણે ત્યાં પદ્ધતિ જ એવી સરસ છે કે પહેલાં તું કુટુંબમાં રહી અને પારકા પણ તને આવ્યું પછી છોડતો, મારા પણ મુકાઈ ગયું વચ્ચે રહીને, તો હવે વાંધો નહીં દીક્ષા લેવામાં. એ જ પદ્ધતિ છે આપણે ત્યાં, એ જ રીતિ નીતિ છે કામ કરવાની. એના બદલે સમજ્યા વગર એમને ત્યાગ કરે, એ બધા નિષ્ફળ જાય છે. હું જાણનારો તેનાથી જુદો છું તેમ વારંવાર વિચાર કરે અથવા વારંવાર એ રીતે જાગૃતિ રાખે. અંતરમાં તે જાતનું પોતાને બેસવું જોઈએ કે રાગ આવે તે કઈ મારું સ્વરૂપ નથી, એટલેથી એ અંતરમાં એટલે અભિપ્રાયની અંદર એ વાત બરાબર બેસી જવી જોઈએ. એ શબ્દો જુદા જુદા છે, પણ એ અંતરમાં શબ્દ લખો એટલે મૂળમાંથી અભિપ્રાયમાંથી એ વાત બેસી જવી જોઈએ કે રાગ આવે તો કઈ મારું સ્વરૂપ નથી. પોતાની મંદતાને લઈને રાગ આવે છે, પુરુષાર્થની મંદતાને લઈને રાગ આવે છે, છતાં વિભાવની પરિણતિથી હું છૂટો છું, છતાં એ જીવનું સ્વરૂપ નથી, એ છૂટું છે, હું છૂટો છું. મંદતાને લઈને પર્યાયમાં આવે ઠીક છે, પણ મારું સ્વરૂપ નથી. હા, કર્તૃત્વ બુદ્ધિ અને એકત્વ બુદ્ધિ બે છૂટી જાય. અભિપ્રાય નું મૂળિયું બહુ ઊંડું, અભિપ્રાય જ્ઞાનની પર્યાય છે, પણ એ સિદ્ધિ શ્રદ્ધા ઉપર અસર કરે છે. અભિપ્રાય છે એ સિદ્ધિ શ્રદ્ધા ઉપર અસર કરે છે. અભિપ્રાય સીધો કેળવાય એની શ્રદ્ધા હવળી થાય, અભિપ્રાય જેનો ઊંધો હોય એની શ્રદ્ધા કોઈ દિવસ સવળી થાય નહીં, અને શ્રદ્ધા જ્ઞાન સવળા થયા પછી જ આચરણ સવળું થાય. એ પહેલા કોઈનું આચરણ ચારિત્ર આચરણ કહો કે ચારિત્ર કયો એ સમય થાય નહીં. એ વસ્તુ સ્થિતિ એવી છે, વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ એવી છે. હું શું સિદ્ધ ભગવાન જેવો આત્મા છું? હું કેવો છું? સિદ્ધ ભગવાન જેવો આત્મા, જેવા સિદ્ધ પરમાત્મા છે એવો હું છું. એમણે સ્વરૂપ પ્રગટ કર્યું છે, મારું સ્વરૂપ પ્રગટ નથી થયું, પણ મૂળમાં હું એવો છું, એમની જાતનો છું અને એવો જ છું. રંચ માત્ર ફેર નથી, એવું મૂળ સ્વરૂપ એક સરખું છે. ખરેખર વિભાવે વસ્તુનું મૂળ સ્વરૂપ હોય નહીં, અને જે સ્વરૂપ હોય તે વિભાવ રૂપે હોય નહીં. આત્માનું જે મૂળ સ્વરૂપ છે એ વિભાવ રૂપે હોય શકે નહીં, અને સ્વરૂપ વિભાવ તો દુઃખદાયક છે, કેમ કે તો દુઃખદાયક છે. અને હું તો નિર્મળ સ્વભાવી છું, સુખ સ્વરૂપી છું, હું તો જુદો છું. આમ અનેક રીતે પોતાના સ્વરૂપને વિચારે, વિચારીને હું પણ કરે, વિચારે એટલે એમાં હું પણ કરે, પોતા પણ કરે. રાગ આવે તે ક્ષણે જ હું જુદો છું, જો તે ક્ષણે ફરીને લીધો એ જાગૃતિ બતાવે છે. અને પ્રયોગ છે એ વર્તમાનમાં થાય, વિચાર ભૂત ભવિષ્યનો રહે, પ્રયોગ વર્તમાનનો છે. રાગ આવે તે ક્ષણે જ હું જુદો છું, વિતરાગ સ્વભાવ છું. ક્યાંથી નક્કી કર્યું કે જ્ઞાન જુઓ? જ્ઞાન સ્વયં વિતરાગ સ્વભાવી છે, જોઈ લો ચાલતા જ્ઞાનને. રાગ રૂપે નથી, રાગ રૂપે નથી એટલે વિતરાગ સ્વરૂપ જ છે. રાગની આકુલતા તે મારું સ્વરૂપ નથી, હું તો શાંત સ્વરૂપ છું, વિતરાગ સ્વરૂપે છું. હું જાણનારો જ્ઞાયક છું, આ રાગની વિકૃતિ તે મારું સ્વરૂપ જ નથી. એમ પોતાપણું જે રાગમાં કર્યું છે તે છૂટો પડીને પોતાપણું મટાડે અને સ્વરૂપમાં એકત્વ કરીને પોતાપણું કરે, આવું અંદરમાં કાર્ય કરવાનું છે. ભાવથી કામ કરવાનું છે પહેલા, પરિણમનના ભાવમાં એવું કામ પહેલું થાય તો એ મોક્ષ માર્ગમાં આગળ વધે. આ કામ તો આ રીતનું છે, બહારના ફેરફારો પછી ગુણસ્થાન અનુસાર ઓટોમેટિક થાય છે. હવે એમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કોઈ મુમુક્ષ કે રાગ થી ભેદ પાડવામાં મુશ્કેલી તો દેખાય છે, રાગ થી જુદો પડવામાં મુશ્કેલી પડે છે. રાગ વખતે રાગ થી નિરાળો જાણનારો તે હું એ અઘરું તો પડે છે, છતાં આપના સમજાવ્યા પછી એટલો ખ્યાલ આવે છે કે સ્વવિકલ્પ દશામાં હજુ ઘણું કરવાનું રહી જાય છે. એટલે આ કરતો નથી, બીજું કયા કરે છે એટલે આ રહી જાય છે. ઉત્તર આપે છે કે જેને સહજ હોય તેને વિચાર કરવો પડતો નથી, મહાવરાથી પ્રેક્ટિસથી સહજ થઈ જાય તો આવો વિકલ્પ ઉઠાવવો પડતો નથી. બાળક જન્મે છે, એનું નામ પાડે છે, થોડો ટાઈમ પછી એનું નામ પાડે છે, પછી એ નામથી એને બોલાવે. ત્યારે શરૂઆતમાં એને નામથી બોલાવે તો હામું ન જોવે, કેમ કે એને ખબર નથી કે આ મને બોલાવે છે. પણ એને એના એ જ નામથી બોલાવી બોલાવી અને એવું ઠસાડી દે છે કે મોટો થયા પછી એને વિકલ્પ નથી કરવો પડતો કે મારું આ નામ છે, એ નામનો વિચાર નથી કરવો પડતો. એક વખત એવી સ્થિતિ હતી કે એ નામથી બોલાવતા હતા ત્યારે એને ખબર નહોતી પડતી કે મને બોલાવે છે માટે હું સામું જોઉં. પછી એને એ નામથી બોલાવતા ગયા બોલાવતા ગયા બોલાવતા ગયા તો પછી એને એ નામ બોલાવે ત્યારે એ સામું જોવા માંડ્યો. એમને એમ કરતા એટલું દ્રઢ થઈ ગયું કે એનો વિચાર નથી કરવો પડતો. હાથ કરે ત્યાં હોકારો લઈ ગયા. કેમ કે પરિણતિ થઈ ગઈ. શું થઈ ગયું? પરિણતિ થઈ ગઈ. એમ આ પરિણતિ કરવી જોઈએ, પરિણતિ થઈ જવી જોઈએ. રાગ થી ભિન્ન એની પરિણતિ થઈ જવી જોઈએ. ત્યારે એને ભેદ જ્ઞાન યથાર્થપણે કર્યું એમ કહેવાય. જ્યાં સુધી રાગ થી ભિન્નતાની પરિણતિ ન થાય ત્યાં સુધી સતત ભેદ જ્ઞાન કરવાનો પ્રયોગ ચાલુ રાખવો જોઈએ. પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ થઈ ગઈ, જીતી ગયો એમ સમજી લેવાનું. અભ્યાસ સહેલું છે, અનઅભ્યાસ બધું અઘરું છે. પેલો એકડો સો વાર મીટ્યો કે હજાર વાર મીટ્યો ત્યારે આવ્યો પેલો એકડો. હવે કઈ એમાં કઈ નથી એમ લાગે. એકડો લખવો એમાં હું કઈ નથી એમ લાગે. એમ દરેક વાત અનઅભ્યાસે અઘરી છે, અભ્યાસે સહેલી છે. આપણે ત્યાં છોકરી મોટી થાય એટલે એને રોટલી વણતા શીખડાવે. 8 વર્ષે 10 વર્ષે 12 વર્ષે શીખડાવતા હશે. તો પેલી તો બાદ પછી બગડે, બાદ પછી ગોયના બગાડે. એમ લાગે તો અઘરું છે, ગોળ થતી નથી, ચાદી પાતળી થઈ જાય, કાણું પડી જાય. શું પછી વાત વાતમાં દુનિયાભરની પંચાયત કરતા કરતા રોટલી વણી નાખે કે નહીં? રોટલી વણતા વણતા પાડોશીની પંચાયત થાય કે ન થાય? એ તો એમ કે છે કે બીજો વિચાર કરું તો અમારે રોટલી વાંકી થઈ જાય છે એમ કે છે. હા, રોતા રોતા મને અને હસતા હસતા મને પ્રેક્ટિસ થઈ ગઈ. પણ પેલી બગડે એનો કઈ વાંધો નહીં. એ વખતે એની માં કે ભલે બગડે પણ તું કર, ભલે બગડે પણ તું કર. બસ પ્રેક્ટિસ થઈ ગઈ ને પછી કઈ વાંધો નહીં. એમ આમાં પણ પ્રેક્ટિસ પાડવાની છે, પ્રયોગ કરી કરીને પ્રેક્ટિસ પાડવી જોઈએ. એક ઓછું ખાવાની પ્રેક્ટિસ પાડવી, રસ વગર ખાવાની પ્રેક્ટિસ પાડવી, અને ઓછું ખાવાની પ્રેક્ટિસ પાડવી. સહેજે ઓછું જ ખવાય પછી વિચાર ન કરવો પડે. જિસકો નિરસ્તા હૈ ઉનકો વો પ્રેક્ટિસ હો જાની ચાહિયે. ઉસમે તો કાફી બહોત સે ફાયદે હૈ, લેકિન વો ભી એક આદત બના લેની ચાહિયે. જીવન હોતા હૈ તો વહાં લોગ જ્યાદા ખા લેતે હૈ, તો વહાં એસા કરના રોજ હમ 75% ખાતે હૈ તો 60% ખાના. ક્યા કરના?
આપણી
ચાલાકી ની વાત છે,
50%
આપડે કેવી રીતે ખાવું એ આપડે આપણને ખબર છે કે આગ્રહ કરશે. અમારે સુખ થઈ ગયું છે, જમવા તો આવીએ, આગ્રહ ન કરો તો. એટલે પહેલી શરત એ કે આગ્રહ કરવાનો નહીં, પછી આપણે આપણી રીતે લઈ લઈએ. પણ પેલા એવું ન હોય ને, જમણવારમાં જઈએ ત્યાં તો ખબર ન હોય, ત્યાં તો બધાને આગ્રહ કરતા હોય, આપણને કરે એટલે આપણને ખ્યાલ તો આવી જાય કે આગ્રહ કરવાના છે. એટલે આપણે પહેલેથી જેમને ભરેલો જ રાખીએ, વાતકો ભરેલો રાખીએ કે જે બટકાય ભાઈ એમને એમ રાખી દઈએ. કેમ ખાતા નથી? ના ના, લઈ લેશો ને, ખાઈ જ ના છે, કોણ ના મળે? થોડું પીડાવે તો બીજા કેટલું આવે, પીડ્યું હોય તો કેટલું આવે. પણ અમારે એવું થાય છે, તુલસી દે જાજુ પાડ્યું રાખવાનું, બીજું પડ્યું રાખવાનું. આપણે ખાવું એટલું જ ખાવું, અને ભારે હોય તે દિવસે થોડું વધારે ઓછું ખાવું. પચવામાં જે ચીજ ભારે હોય તે દિવસે વધારે ઓછું ખાવું, અને રસ ઓછો હોય તો સહજ થશે, નહીં તો થોડું કઠણ પડશે ઓછું
ખાવું. હે,
પેલો રસ ફેક્ટર તોડવો, અને એ તોડીને ઓછા ખાવાની પ્રેક્ટિસ કરી નાખવી. પ્રયોગ કરવાનો ભેદ જ્ઞાન, માનો કે ભૂખ લાગી તો પ્રયોગ કરવાનો ભેદ જ્ઞાન, કે આ જઠરાગ્નિના પરમાણુઓ જરાક ઉગ્ર થયા છે થોડી વાર માટે. કેટલી વાર માટે? થોડી વાર માટે. જોઈએ આપણને અનુભવ શું થાય છે. હવે મને ભૂખ લાગી એવો અનુભવ થાય છે, મને ભૂખ લાગી એની આકુલતાનો અનુભવ થાય છે, શેનો અનુભવ થાય છે? પ્રયોગ કરવાનો. એ તો સાંભળ્યું ને એને પછી પ્રયોગમાં લેવું, સાંભળ્યું ને પ્રયોગમાં લેવું, વારંવાર એમ કરવું જોઈએ તો એની પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ વગર
બેન કેશન તમે કોરી પાટી કરી લો, હવે તમે કોરી પાટી કરી દેશો
બેન, એ તો છે જ, ક્લીન સ્લેટ વગર બેસે નહીં વાત. એ
તો વૈશ્વિના
રત્નાજી કે રત્નાજી પાછળ હા, શું છે કે આ તો રોજનું થઈ ગયું એટલે બહુ પરિણતિ થઈ ગઈ હોય છે, એટલે પ્રેક્ટિસ કર્યા વગર આ પરિણતિ તૂટે નહીં, એવી રીતે બધામાં કરવું જોઈએ. રાગ માત્ર થી ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ છે. શું? રાગ માત્ર થી ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ છે. બીજું શું છે, જે મુમુક્ષુ ધર્મ ના ક્ષેત્રમાં આવે છે ને, બીજા વિષયો છોડે છે લગભગ તો. શું? અને બહુ સુગંધી પદાર્થો ન હોય, એ કઈ બહુ સંગીતો રેડિયા બેડિયા સાંભળવાને એવું ન હોય, પછી એવી રીતે બધા બધા વિષયો છોડે. પણ ખાવામાં લગભગ ગડબડ હોય છે. શું? ખાવામાં લગભગ ગડબડ હોય છે, આ પરિસ્થિતિ થાય છે. મોટા ભાગે મેં જોયું છે. શું? નિવૃત્તિ લઈ લે, બીજું બધું સહજ કરે, હા, પણ ખાવામાં ધ્યાન ન રહે, ખાઈ નાખે રસથી, અને પછી કઈક આ સારું સાંભળીએ છીએ પણ કઈક અમને અસર કઈ ઉપદેશ ચડતો નથી, પણ ઉદયમાં જાગૃતિ જ નથી. ક્યાંથી અસર થવાની હતી? ઉપદેશ ની અસર ક્યાંથી થવાની? તમે ચાલતા ઉદયમાં જાગૃતિ ના આવે તો એ પોતાના કામ ની વાત સાંભળતો નથી અને પોતાના કામ ની વાત નો કોઈ એને ઉપયોગ નથી. એટલે પર લક્ષ્ય એ બધું થાય છે, એ નિષ્ફળ જવાનું છે. શ્રવણ વાંચન ચિંતન મન બધું નિષ્ફળ જવાનું છે. પ્રયોગ ચાલુ રાખો. પ્રયોગમાં સફળ થયા પછી અથવા પ્રયોગ કરવામાં રસ આવ્યા પછી અને આત્મહિત ના લક્ષ્ય પ્રયોગ કરવાથી બહુ રસ આવશે. પછી પ્રયોગ કરવાનું મન પણ થશે, બધાને પ્રેક્ટિસ પણ વધારે થશે અને જરાય કઠણ નહીં લાગે, આકરું નહીં લાગે. અને એમ થશે કે આ દિશા કેળવવી જોઈએ, તો જ પરિણતિ થાય, ને પરિણતિ ન થાય.
Oh, God, I'm on.